ધર્મ હોય સબ કેરે.
પક્ષીરાજ સાંભળો, એમ કાગ ભૂસુંડી કહી રહ્યા છે, નીત યુગ ધર્મ હોય સબ ચારિયું યુગ જે છે, સત્ય ત્રેતા દ્વાપર અને કલી, એ ચારેય યુગના ચારેય ધર્મ જે એના પોતપોતાના ધર્મ છે એ નિત્ય થતા રહેતા હોય છે. કલયુગની અંદર પાપ, પણ પાપની અંદર આટલો મોટો પ્રભાવ, સતયુગમાં એના જે કંઈ યોગ છે, ત્રેતા દ્વાપરમાં યજ્ઞ ઇત્યાદિ છે, પૂજા, આ બધું નિત્ય થયા જ કરે છે. એમાં કલિકાલની અંદર પણ આ પ્રમાણે થતું જ રહે છે. એમાં ભગવાનની જે માયા અને હૃદયમાં જે પ્રમાણે સ્ફૂર્ણા કરે, પ્રેરણા કરે, એ પ્રમાણે આ બધું હંમેશા નિયમિત ચાલ્યા જ કરતું હોય છે.
શુદ્ધ સત્વ સમતા વિજ્ઞાન,
એની અંદર પણ સતયુગ જેને કૃતયુગ કહેવામાં આવે છે એનું વર્ણન કરતા કહે છે કે એની અંદર શુદ્ધ સત્ય અને સમતા, સમાનતા અને એની અંદર વિશેષ જ્ઞાન હોય, એ સતયુગની નો પ્રભાવ
પ્રસન્ન મન ધ્યાન,
અને ત્યાં એ રીતે જ્ઞાન થી મન પ્રસન્ન રહે છે એમ સમજ્યું.
સત્વ બહુત રજ પ્રતિકર્મા,
અને દ્વાપરની અંદર સત્વ વધારે, કંઈક રજોગુણ પણ ખરો અને થોડો અમથો કછુ કંઈક સામાન્ય જ બીજો ધર્મ હોય છે. પણ એની અંદર એ ત્રેતાયુગની અંદર બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત કરી થાય છે. પણ જે કર્મ છે એ કર્મની અંદર ત્યાં સત્વ પ્રધાન છે, રજોગુણ પણ થોડો હશે અને તમોગુણ ત્યાં આગળ હોતો નથી એમ ત્રેતાયુગનું વર્ણન કર્યું છે. બહુ રજ, રજોગુણ એટલે પ્રવૃત્તિ માર્ગ વધારે હોય, અને સત્વ સ્વલ્પ સત્વ અને થોડો ઘણો કંઈક સાત્વિક ભાવ હોય માણસના જીવનમાં, અને કછું તામસ, થોડો થોડો તામસી વૃત્તિ પણ ત્રેતા દ્વાપરની અંદર રહેવાની.
દ્વાપર ધર્મ હરટ ભય માનસ,
અને આ રીતે દ્વાપરનો આ ધર્મ છે, અને એની અંદર દ્વાપરની અંદર આ પ્રમાણે સાધન કરવાથી મનના ભય હરી લે છે અને આનંદ થાય. પણ કલિકાલની અંદર વાત વાતમાં અકળી જવું, વગર કારણનું ચીડી જવું, ગુસ્સો કરવો, તામસ બહુત ભયંકર ક્રોધ, જે છે નાના છોકરા મારા બહુ ગુસ્સો કરે છે, આપણી ઘરમાં બધાની જોડે ગુસ્સો કરે છે, આ ઉંમરે એટલી ના, એટલે તામસ બહુત, આ કલયુગનો પ્રભાવ છે. અને રજોગુણ થોડા, કામ કરવાની ઈચ્છા ન થાય, બસ પડ્યા રહે, શું કામ કરવું, અને કોઈ કહે આ કર, તરત ગુસ્સો કરે. તામસ બહુત રજોગુણ થોડા, કઈ થોડો કમતો કેટલાય કઈ ખાવાનું કે નાવા ધોવાનું કપડાં પહેરવાનું કામ કરીએ એથી વિશેષ ના કરે. કઈ પણ પ્રવૃત્તિ કરવાનું કહે ને તો ગુસ્સે થાય ને આળસુ થઈને પડ્યો હોય, અને કોઈ કંઈક ઊભો કરે ને તો તરત ગુસ્સો કરે, તો કહેનાર કોણ, આમ થચ્યું કરી લે, દત્યું કરી લે, તમામ ગુણ બહુત, આ કલિકાલ નો પ્રભાવ છે.
કલિ પ્રભાવ વિરોધ કોરા,
અને ચારે બાજુ કલિયુગ ની અંદર બસ સમજ્યા વગરનો, કરવા જેવો ના કરવા જેવો છે જરા વિચાર નહીં, બસ વિરોધ, અમારો વિરોધ અમે નોંધાવીએ છીએ એમ જ છે, કે અમે વિરોધ કરીએ છીએ. અરે પણ સારું છે ખોટું છે તો જો નહીં, બસ અમારે વિરોધ કરવો જ છે. કલિ પ્રભાવ વિરોધ અકારણ, સારા કામનો પણ વિરોધ કરવા વાળા કલિકાલ ની અંદર બહુ મળશે.
બુદ્ધ જોગ ધર્મ જ્ઞાની મન માહી,
આમ બુદ્ધિશાળી મનુષ્યો જે સમજુ માણસો છે એ આ રીતે જે ચારેય યુગના જે ધર્મ છે, જે કર્મ છે, એનું વાતાવરણ છે એને જાણીને મનમાં
તજીય ધર્મ નથી ધર્મ કરાહી,
બસ પોતાના મનની અંદર અધર્મનો ત્યાગ કરીને ધર્મની અંદર શ્રદ્ધા ને પ્રેમ વધારે,
કાલ ધર્મ નહીં વ્યાપે ત્યાં.
હે પક્ષીરાજ, એટલું જરૂર સાંભળજો, ચાર યુગ કી કોન પડી હૈ મેં મેરા કરલી ના, સદગુરુ મોય આન મિલે તબ અંતર ઘટ મે ભીના. તો કે બુધ જુગ ધર્મ જાની મન માહી, કાલ ધર્મ નહીં વ્યાપહી તાહી. બસ એને ગમે તે કાળ હોય, સદયુગ નો કાળ હોય કે કલી નો કાળ હોય, એને કશું સ્પર્શતું નથી. કોને? રઘુપતિ ચરણ પ્રીતિ હતી જાય, જેને ભગવાનના ચરણોની અંદર અનુરાગ છે એને ક્યારેય પણ આ કોઈ પણ ધર્મ કોઈ પણ કાળ એને સ્પર્શતો નથી. સતયુગ નો કાળ હોય કે કલી કાળ હોય, દ્વાપર હોય કે ત્રેતા હોય, બસ એને મન તો પોતાની નિજ મસ્તીમાં ભગવત સ્વરૂપમાં પોતાના આત્મ સ્વરૂપની અંદર રમ્યા જ કરતો હોય. ભગવાનની ભગવાનના ચરણોની ભક્તિ એને એવો આનંદ આપતી હોય કે કશું સ્પર્શ કરે જ નહીં. બહારની ધૂળ હોય, ગરમી હોય કે વધારે પડતો ભેજ હોય, ઘરની અંદર બેસી ગયો છે અને બધી જ અનુકૂળતા એને કરી લીધેલી છે, પછી પોતાના ઘરથી બહાર શું કરવા નીકળે? આત્મ સ્વરૂપમાં રમમાણ જે પોતે પોતામાં ભળી રહ્યા, એને બહાર નીકળવાની કે બહારના કોઈ વ્યવહારની કે બહારની બહારના કોઈ પ્રપંચની એને સહેજ પણ જરૂર રહેતી નથી. અને એ રીતે જે ભગવાનની અંદર ભળી ગયો એને બહારના કૃતયુગ જે કલયુગ કે દ્વાપર ત્રેતાની કોઈ પણ અસર એના જીવન ઉપર એના મન ઉપર ક્યારે થતી નથી. હે પક્ષીરાજ, આ તો નાટક છે, આ તો કષ્ટ કપટ ખગરાયા. જેમ નાટક એક બનાવટ હોય છે, માત્ર દેખાવ હોય છે, વાસ્તવિકતા નથી હોતી, પણ એ કંઈક રજૂ કરે છે એમ અહીંયા આગાડી. હે પક્ષીરાજ, આમ એ નટ એવા પરમાત્મા આ સકલ જગતને નચાવવા વાળા છે અને એમની જે માયા છે એ નટકૃત વિકટ અનેક જુદા જ પ્રકારની વિકટ આ કપટ છે, એમાં સત્ય નથી. જગતની માયા, આ જગતનું જે કંઈ તંત્ર છે, જગતનો વ્યવહાર છે, એ આખી જગતની સૃષ્ટિ માયાકૃત છે, કપટ છે, પ્રપંચ છે, એમાં વાસ્તવિકતા નથી. હે પક્ષીરાજ, આટલું સમજતું, આ જગત નશ્વર છે, ક્ષણભંગુર છે, સત્ય માત્ર એક પરમાત્મા છે. અને એ પરમાત્મા પરમ સત્ય છે, એટલા માટે એ આ જગતને નચાવનારો હોવા છતાંય જે ભગવાનનો સેવક છે એને એ માયા ક્યારે ભમાવતી નથી, ભ્રમાવતી નથી. નહીતર માયા માણસને ભ્રમાવી નાખે, જાદુગર આમ રૂપિયો બતાવે, ઓહ આ તો રૂપિયો થઈ ગયો, પણ પછી પાછું એ કાગેરીનું કાગે એનું એ જ હોય. જાદુગરના રૂપિયો ખેલમાં તો રૂપિયો દેખાય છે, પણ એ પાછી આખળ ધૂળની ધૂળ સરસ ગાયું છે. એમ અહીંયા ગાડી કહ્યું કે જે કંઈ કપટ છટ માયા છે એ પરમાત્માના અતિ નિકટ એવા સેવકને ક્યારે પણ સ્પર્શતી નથી, માયા વ્યાપતી નથી.
ફરી માયા દોષ
ગુણ. હે પક્ષીરાજ, આ તો પરમાત્માની સૃષ્ટિમાં આ ભગવાનની માયા છે, ભગવાનની રચના છે, અને એની અંદર અનેક દોષ ગુણ રહેલા છે. એ ગુણ દોષ જે છે દરેક આખી સૃષ્ટિમાં છે, જળ ચેતન સર્વમાં છે ગુણદોષ. જળ ચેતન ગુણદોષમય વિશ્વ કિન્ન કરતાર. આ જગતની સૃષ્ટિની ઉત્પત્તિ ગુણદોષનું મિશ્રણ છે અને એ ગુણદોષ સર્વત્ર છે. પણ પક્ષીરાજ, એ ગુણદોષ જે આ ભગવાન રૂપી નટ માયાવી જે છે જાદુગર એણે બધું રચ્યો છે, પણ જે ભગવાનનો સેવક છે, જે ભગવાનનું ભજન કરે છે, જે ભગવાનને શરણે રહે છે, એને આ માયા આ જાદુગરની માયા સહેજ પણ સ્પર્શ કરતી નથી. કારણ કે એને ખબર છે આ સાચું નથી, સાચો એકમાત્ર પરમાત્મા છે. જગતની આ જે કંઈ ભગવાનની માયા છે એ મિથ્યા છે. અને એ સમજણપૂર્વક જીવન જીવવાને કારણે હરિ
ભજીએ રામ તજી કામ સદો
બિનુ હરિ ભજન ન જાય. પણ એ ભગવાનની માયા ભજન વગર દૂર થતી નથી. ભજીએ રામ
તજી કામ સદો.
એટલા માટે પક્ષીરાજ, આ બધું છોડીને પરમાત્માનું ભગવત સ્મરણ ભજન કરો,
વિચારી મન માહી,
મનમાં વિચારી જુઓ, સમજી જુઓ કે આજે કઈ છે એ માત્ર ભ્રમણા છે, માયા છે, નાટક છે અને ખેલ છે. એમાંથી બહાર નીકળવા માટે માત્ર એક ભજન, એક જ ઉપાય છે, ભગવાનનું ભજન કરતા પોતે
કલિકાલ બરસ બહુ.
આમ વિચાર કરીને બહાર નીકળી જાઓ, પણ હે પક્ષીરાજ, હું પણ એ કલિયુગની અંદર એક જન્મ લઈને જીવ્યો હતો અને એ કલિકાલની અંદર અનેક વર્ષો સુધી અયોધ્યાની અંદર હું રહેતો હતો. પક્ષીરાજ, પણ એક વાર એ અયોધ્યામાં વર્ષો સુધી હું રહ્યો એ જન્મ ની અંદર, પણ ત્યાં એક વાર દુકાળ પડ્યો.
તમે ગયો બીજે,
અને એ વિસ્તારની અંદર દુકાળ પડવાને કારણે હું એ સ્થાન, એ જગ્યાએ પ્રદેશ છોડીને બીજા દેશ તરફ જતો રહ્યો હતો. ગયો ઉજ્જૈન,
ગયો ઉજ્જૈન સુનુ ઉર્ગારી.
પક્ષીરાજ, હું ઉજ્જૈન ગયો, તે વખતે પણ ઉજ્જૈન હશે. ત્યાર પછી હું અયોધ્યામાં દુકાળ પડ્યો ને, એટલે ઉજ્જૈન ગયો હતો. હું હાવ ગરીબ, ભિખારી, દુખી થઈને મેલો ઘેલો ત્યાં અયોધ્યાથી નીકળી અને ઉજ્જૈન ગયો.
ગયો કાલ કદું સંપત્તિ ભાઈ,
અરે ત્યાં ગાડી ગયો કમાવા માટે. થોડોક સમય ત્યાં ગાડી મહેનત કરી, પુરુષાર્થ કર્યો તો મને કઈક સંપત્તિ પ્રાપ્ત થઈ. અને ત્યાં ગાડી મહાકાલ ની સેવા કરવા લાગ્યો, ભગવાન શિવ ની સેવા કરવા લાગ્યો. અને ત્યાં ગાડી એક બ્રાહ્મણ જે વૈદિક રીતે ભગવાન શિવ ની પૂજા કરતો હતો, અને એ બ્રાહ્મણ પણ કેવું, બીજું કોઈ કામ નહીં, માત્ર ભગવાન શિવ ની મહાકાલ ની પૂજા જ કર્યા કરવાની.
પરમ સાધુ પરમાર્થ બિંદક,
અને એનું જીવન સાધુ જીવન હતું, માત્ર પરમાત્માનો જ આધાર એને પતો હતો.
સંભુ ઉપાસક નહીં હરિ નિંદક,
માત્ર ભગવાન શિવની જ ઉપાસના કરતા, પણ ક્યારેય વિષ્ણુની નિંદા કરી નથી. એટલે એ બ્રાહ્મણ ને હું એની સેવા પૂજા હું કરતો, એને મદદરૂપ થતો, પણ એની અંદર પણ કપટ થી કઈક, મનની અંદર સ્વાર્થ ભાવ, કઈક અંદર કોઈક વૃત્તિ એવી હતી કપટ વૃત્તિ, અને એ કપટ વૃત્તિને સાથે રાખીને એ સરસ સાત્વિક બ્રાહ્મણ શિવ ઉપાસક ની હું સેવા કઈક સેવા કરતો હતો. અને એ બ્રાહ્મણ ખૂબ દયાળુ હતો, નીતિ ની નિકટ નું ધામ હતો, એનામાં અનીતિ નહોતી, નીતિ નું ઘર હતું.
બાહી નમ્ર દેખી મોહી સાઈ,
એને જોયું હું એની સેવા કરતો, શિવ ની પૂજા કરતો, દર્શન કરવા જતો, એટલે એને એ બ્રાહ્મણે મને જોયું, ઓહો બહાર થી તો મને જોયું આ તો બહુ નમ્ર માણસ, કઈક બહુ સારો સજ્જન માણસ દેખાય છે, અને એ રીતે મારી સાથે એ બ્રાહ્મણે કઈક થોડો સારો વ્યવહાર કર્યો. અને એ બ્રાહ્મણ મારા પ્રત્યે એને થોડીક મમતા થઈ. હું રોજ દર્શન કરવા જતો મહાકાલના, અને ત્યાં બેસીને એની પૂજા હું જોતો, એ મને પૂજા પણ કરાવતો, અને બ્રાહ્મણે મને જોઈ અને મને એક પોતાના પુત્રની માફક, પોતાના દીકરાની માફક મને વૈદિક વિદ્યા ભણાવવા માંડી. એ બ્રાહ્મણ શ્રેષ્ઠે મને શિવ મંત્ર આપ્યો, અને અનેક પ્રકારનો શુભ એટલે સારા આશય વાળો ઉપદેશ પણ મને કર્યો.
જપો મંત્ર શિવ મંદિર જાય,
અને પછી હું પણ જઈને એટલે દંભ થી કપટ ભાવ થી શિવાલય ની અંદર જઈ અને બેઠો બેઠો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો જપ કર્યા કરતો.
હૃદય દંભ હમિતિ અધિકારી,
જપ કરતો, માળા ફેરવતો, બેસતો ખરો ભગવાન શિવના મહાકાલ ના સાનિધ્ય અંદર, પણ અંદર દંભ હતો, અહંકાર લઈને બેસતો હતો. એમને એમ નતો કઈક દંભ, દેખાડો કરવા માટે કે હું માળા કરું છું, મંદિરમાં જઈને બોલું છું, વેર હવારમાં વહેલો ઉઠીને જઉં છું, બધા સ્તોત્રનો પાઠ કરું છું, આમ જાય ખરો, પણ મેં અહંકાર ને દંભ લઈને ગયો હોય. અને હું એવો દુષ્ટ દુરાચારી, અત્યંત મેલા મનનો,
નીચ જાતિ વસ મોહ,
બસ હું જાતનો નીચ હતો, અને મોહવશ થઈને અને ત્યાં આગળ જે કોઈ બીજા દર્શનાર્થીઓ આવતા, જે ભગવત ભક્તો આવતા, હરિ એટલે ભગવાન વિષ્ણુ ના ભક્તો આવતા ને, એમને જોઈ જોઈને ઈર્ષા કરતો, એમની ઉપર ગુસ્સે થતો, અને વિષ્ણુ નો દ્રોહ કરતો ને શિવ નો મહિમા ગાતો હતો. એટલે શૈવ વૈષ્ણવ નો સંઘર્ષ તે વખતે પણ હતો.
ગુરુ ની તો મોહ પ્રબોધા.
ગુરુજી, ગુરુ મહારાજ બ્રાહ્મણ છે, તા મને રોજ ઉપદેશ આપતા બેટા આવું ના થાય, અને હું શિવ શિવની ઉપાસના કરી અને વિષ્ણુની નિંદા કરતો હતો ને, એટલા માટે મારાથી એમને બહુ નારાજગી હતી. મારું એ આચરણ જોઈ જોઈને મારા ગુરુ એ બ્રાહ્મણ શ્રેષ્ઠ દુઃખી થતા, આ કેવો છે, હું એને આટલું સરસ શીખવાડું છું છતાંય આવું પાપ કરી રહ્યો છે, વિષ્ણુની નિંદા કરી રહ્યો છે. ભગવાન શિવની પૂજા તો ભક્તિ તો બહુ સારી કરે છે, પણ વિષ્ણુની જે નિંદા કરતો એનાથી ગુરુ મહારાજ અત્યંત દુઃખી હતા. આ કામ ખોટું કરે છે, પાપ કરી રહ્યો છે, અને અને ગુરુ મહારાજ મને સાચું કહેતા, સાચી શિખામણ આપતા કે આવું ન થાય, વિષ્ણુનો દ્રોહ ન કરીએ, ત્યારે વિષ્ણુની નિંદા ન કરીએ, ભલે શિવની ઉપાસના ખૂબ સારી રીતે કરીએ, છતાં આ બધું મને સારી રીતે ખૂબ શાંતિથી સમજાવતા ને, છતાંય એ વાત મારે ગળે ઉતરતી નહીં, અને મને ગુસ્સો આવતો એમના ઉપદેશથી, એમની શિખામણથી. જેમ આજના છોકરાને સહેજ સલાહ આપીએ ગુસ્સે થઈ જાય, પગ પછાડ્યા કરે, એમ હું પગ પછાડતો, પણ એટલે કે છે કે હું દંભી હતો, અને બ્રાહ્મણ દ્વિજ શ્રેષ્ઠ મને બહુ સારી વાતો કરતા હતા સજ્જનતાની, પણ દંભીને કઈ નીતિ ગમતી હોય ખરી, એને તો અનિતિ દુરાચાર જ ગમે ને. એટલે હું તે વખત એ કલિકાલની અંદર ઉજ્જૈનની અંદર મહાકાલમાં હું દુરાચારી તરીકે, કપટી શિવ ભક્ત તરીકે બેસતો હતો.